28 મંત્રણા ખેરડીના કાઠીગઢમાં આજે ફરીવાર એક મસલક ચાલે છે. બેઠેલા બે જણાની વચ્ચે બે ચીજો પડી છે, એક છે મારા અને બીજું છે કુરાન. એક લોમો ખુમાણ છે, બીજો મુસ્તફાબાદ જૂનાગઢનો દોલત ખાન ગોરી છે. ખુમાણની ભરાવદાર દાઢી પોણા ભાગની સફેદ થઈ ગઈ છે, એના બેઉ બાજુના કાતરા ઉડ ઉડ થાય છે. જુવાન દોલત ખાનની દાઢી હજી તો પાણી પીતી પીતી જથ્થો બાંધતી આવે છે. લોમો ખુમાણ બોલ્યો, આ વખતે આવશે તે તો પાદશાનો કાર ઝપાટો હશે. સુબેદાર સાહેબ, હું સમજું છું અને આપણે જામની સખાતે નહીં જઈએ તોય પાદશાહ છોડવાનો નથી. દોલત ખાને નિશ્વાસ નાખ્યો અને જામ કાંઈ હવે મુસ્ફરે આશરો લીધા પછી આશ્રિત છોડવાના નથી. જામ જીતે તો જામ આપણને સુખે રાજ કરવા દે એ પણ આશા નથી. જામ જીતે એવું લાગે છે? જેસા વજીરને અજો જામ જીવતા છે ત્યાં સુધી જામની ફોજ અણખૂટ સમજવી એ બેનું નામ પડતા મરદા થાય છે. ત્યારે આપણે તો સુડી વચ્ચે સોપારી, અક્કલ ચલાવીએ તો સોપારી શેરવી પણ લેવાય અને સુડીએ બુઠ્ઠી બની જાય. લોમા ખુમાણે આશા આપી. એવી રીતે રમવા જેવી રમત છે કે જામ હાર પણ ખાય અને પાદશાહી સુબો આપણું ઓસિંગણ બની રહે. આપણે જામની સખાતે જાય જ નહીં અને પાદશાહનો અમલ સ્વીકારી લઈએ તો પાદશાહ ઇતબાર રાખે નહીં. આ તો ત્રીજી વારનો મામલો છે. અગાઉ બે વખત આપણે બોલ્યું પર્યા નથી ત્યારે હું એ જ કહું છું, જામની સખાતે જાઉં અને સુબાને સંદેશો દઈ મેળવો કે યુદ્ધમાં તમે જીતી રહ્યા. જામની શક્તિ અનગર છે, કહો તો અમે તમને જીતાડીએ. જીતવું હોય તો અમે જ જીતાડી શકીશું, બાકી તો માર ખાઈ ખાઈને પાછા ગયા કરશો. આપણે કેવી રીતે જીતાડી દઈએ? ખરો મામલો જામે એટલે આપણે આપણી ફોજને બહાર કાઢી લેવી. આપણે રહેશું ફોજની હરોળ સાચવવા. હરોળના પગ ખસીએ પછી જામની ફોજના કારજા ભાંગી જવાના. દગો કરવો પડશે? જામે સોરઠમાં ક્યાં નેકીથી પગ મૂક્યો છે, પગલે પગલે દગલબાજી કરી છે અને તમે જૂનાગઢમાં ના પદવી મોકલી તોય જેસા વજીરે તમારો ગાણ બગાડીને પાદશાહની ને તમારી વચ્ચે કાયમી વેર વાવી લીધું. મેં કેટલી ના પાડી, કેટલા વાર્યા, પણ એને તો સોરઠ એક હથ્થું કરવા સિવાય બીજી વાત ક્યાં છે? મારા માથે એણે કેવો કારો કેર ગુજાર્યો જાણો છો? લૂંટનો શેર જહાં હાથી ધરાર મારું અપમાન કરીને પોતાને હાથીકાને બાંધી લીધો. એ ખટક મારા હૈયામાં રૂઝાણી નથી. હું કાઠી છું એ શબ્દો બોલનારના થોબિયાના બે અણીદાર કાતરા દોલત ખાનને જીવતા લાગ્યા. લોમા ખુમાણની દલીલો આગળ વધી એટલે આપણે તો બે વાત જોવાની છે કે જામ પાદશાહ સાથે મેળ ન કરી બેસે. મેળ થયો કે તરત આખી કાઠિયાવાડની સુબેદારી પટ્ટો એને મળ્યો માનજો. તેમ જો જામને જીતવા દીધો તો એ આપણી ધરતી હડપ કરી ગયો જ જાણવો. સબબ એટલો જ કે જામને આપણે ખતમ કરવો, દગલબાજી કરનારને દગાથી જ પહોંચી વળવું મારે કબૂલ છે. તો ઉપાડીએ બે જણા પોતપોતાના ઈષ્ટદેવની નિશાની. હું કુરાન ઉપાડું છું, હું સૂરજનું દેવસું લઉં છું. હવે ઝટ બે જણાએ જામનગર પહોંચવું જોઈએ, નહીંકર ક્યાંક સુલેનું કેણ મોકલી બેસે તો પછી બાજી હાથ નહીં રહે, આજે જ પડીએ. ને આ વખતે મુસફર સોના મોરુના સાંડિયા નગરમાં છે વહેતા થઈ ગયા છે, તેમાંથી પણ ભાગ લેતા આવીએ. ફોજ કંઈ મફત બેરી થાય છે? બંને ભાઈબંધોએ જ્યારે નવા નગરમાં પ્રવેશ કર્યો ત્યારે બીજા પણ બે મહેમાનો આવ્યા. સાંભળ્યા, કચ્છના રા ભારાજી અને જગતના ઓખા મંડળના બેટ દ્વારકાના રાજ સંગ્રામ વાઘેર સાથે જામ સતાજી અને એના વજીરો સરદારો મસલતની બેઠકમાં હતા. એમાં સૌથી વધુ બુલંદ સુરરાવ ભારાજીનો જ નીકળતો હતો. પાદશાહ સુપાદશાહનો બાપ આવે ને તો પણ જુદ તો કરવું ને કરવું જ હું ભેરે છું, પણ મુસફર શાહને કાંઈ થાય તો હું સંગરવા તૈયાર છું. મારા કચ્છી પહાડોમાં એક કરતાં 100 મુસફરને હું ગુપ્ત રાખી શકીશ. ગભરાવ છો શા માટે? બોલો સંગ્રામ વાઘેર, તમારી સખાયતનો કેટલો વિશ્વાસ રાખી શકીએ? હવે ઈ બચારા માછીમારને સીધ અકરાવો છો, એનું શું ગજું? રાવ બારાજીએ તરત જ સંગ્રામ વાઘેરના નામ પર ચોકડી મારી દીધી. રાવજી સાચું કહે છે, મારું કોઈ જબ્બર ગજું નથી, છતાં તમે ફરમાવો. સંગ્રામ વાઘેરે નરમાશથી કહ્યું, મુસફર શાહ માથે દબાણ થાય તો તમે સંગ્રી શકશો? મારી તાકાત મુજબ સંગ્રીશ. તમારી તાકાત કેટલી દરબાર? રાય બરાજીએ પૂછ્યું. આ તો દિલ્હીના પાદશાહનો બારવટીઓ છે, વેમ પડશે તો આખો ઓખો સળગાવી દેશે. જાણો છો દરબાર? સાચી વાત કહો છો રાવબાપુ, સંગ્રામને વિશેષ નમ્રતાથી કહ્યું. આ તો માથા સાટેનો મામલો છે વાઘેર દરબાર, આ કંઈ વાણ લૂંટવાની ચાંચિયારી નથી. રાવ બરાજીએ ઉપરા છાપરી દમ ભીડવા માંડ્યો. હું વધુ તો શું કહું, સંગ્રામ વધારે જરા માથું ઊંચું કરીને બેઠકના તમામ મોઢા તરફ આંખો પસારી મક્કમ અવાજે બોલ્યો, હું મુસફર શાહના બાલબચ્ચાને ઠેકાણાસર રવાના કર્યા પહેલાં મારા 6 મહિનાથી માંડી 25 વર્ષના છૈયાને વહાણમાં નહીં ચડવા દઉં. મારે આંગણે જગતનો દેવતા છે એ ઠાકરની સાખે આથી વિશેષ શું કહી શકું? એમ બોલીને કાબાપુરનો એ સીસમ સરીખો કારો વારસદાર પોતાના કોળિયાની અંદર હાથ નાખી ગરાની મારા થોડીક બહાર કાઢીને સૌની સામે જોઈ રહ્યો. ઘણું બાપ, ઘણું એટલું તો. રાવ ભારાએ રમૂજ કરી, એકવાર મારે કિનારે પોગાડી દેજે ને પછી તો બારવટીઓ માના પેટમાં જ સમજવો. બસ બસ રાવજી, સતાજીએ હર્ષ બતાવ્યો, હવે મારે બીજા કોઈની સખાતનું કામ નથી. હું સોરઠને રજવાડે ઘૂમવા જાઉં, ગોહિલો ઝાલાઓ અને જેઠવાઓને સખાતે લાવું. જેસા વજીરે નમેલી છાતી ટટ્ટાર કરી. ઝાલાઓ ઝાલાનું તો નામ જ લેશોમાં. સતાજ આમે ઘસી ભૂસીને ના કહી, હજી 30 સાલનું તાજું વેર કેમ વિસારી બેસો છો વજીર? જસાજી કાકાનો રાયસંગજીએ જાન લીધો અને મારા સાહેબજીનું લોહી છંટાણું. ભારો બોલ્યા, એ રાયસંગ તો પાછો પાદશાહનો ચાકર અને એનું સ્નાન સૂતક કર્યા પછી એના નામની ચૂડિયું ફોડી નાખ્યા પછી એ પાછો જીવતો આવતે એમની પરમાર રાણીઓ એનો ઘર સંસાર માંડ્યો. કેટલું કલંકિત કુર! છોડો વાત, જાડે જો જ 1000 છે. જૈસા વજીર, કાલ સવારે સોરઠનો છત્રપતિ જાડેજો જાણજો. હવે બાકી રહ્યા 2 જણા, એક લોમો ખુમાણ અને બીજા દોલતખાન ગોરી, એનું શું કરવું છે? જૈસા વજીરે પૂછ્યું. કોઈકે જાણ કરી કે એ બેઉ ક્યારના આવેલ છે અને તેડાની જ વાત જોતા બેઠા છે. જોયું વજીર? સતા જામે કહ્યું, તમને વિશ્વાસ નહોતો પણ આવ્યા વિના રહ્યા, જીવવું તો સૌને હોય ને. વજીરે ઊંચે ન જોયું. ભારાજી એટલું બોલ્યા, જીત મેળવ્યા પછીની સ્થિતિ એ બેયની સાથે અત્યારથી જ નક્કી કરજો. હો જામ રાજા, કારણ કે પાછળથી કજ્યો નહીં સારો. અરે એ બચાડા તો આપણે જીવાડીએ તેમ જ જીવનારા છે. લોમા ખુમાણ અને દોલતખાન આવીને સૌને મળ્યા. બેવે સતાજીને પગે હાથ નાખ્યા. લોમા ખુમાણે વાત ચાલુ કરી, અમારા બેયના તો શ્વાસ જ ઉડી ગયેલા. બદલાવ કા ઘોડા દોડાવતા ટાણસર પોગ્યા છીએ. માં આશા પરાને પ્રતાપે, કેમ શ્વાસ ઉડી ગયા હતા? સાંભળીને કે જામ રાજા નમી પડવાના મનસૂબા ઘડે છે, સાંભળ્યું ત્યારથી કોરિયો ગળા હેઠે નથી ઉતર્યો. દોલતખાન જમાદાર રાતોરાત ઉજાગરા ખેંચતા ખેરડી આવ્યા. ઘા નાખી કે જો જામ નમે તો જગતમાં હાલી ન શકાય, જામ નમે તો અકબર શાહ સોરઠની તસુ ધરતીએ ન રહેવા દે. જામ નમ્યા એટલે પાદશાહની તરવાર હેઠ આખી નવ સોરઠની ગરદન નમી જાણવી. જામ જો વિચાર ન ફેરવે તો હું તો ઘેરે કહીને નીકળ્યો છું કે હવે વાટ જોશોમાં આશાપરા માને મંદિરે જઈને તરવાર પેટ નખાવી હતી. આજ રાજસ્થાનમાં જેવો રાણો પ્રતાપ તેવો નવ સોરઠમાં મારો નગરીયો જામ. હિન્દુ વટના રાખણહાર જામ જે બી નમશે અને તે બી નવ સોરઠમાં, એકે ઠાકર મંદિર ઊભું નહીં રહે. તે બી આપણી તો ઠીક, પણ સોરઠિયાણીઓની સી દશા થશે? કલ્પો તો ખરા રાજ, આજ જો લેખે નહીં લાગી જાય તો પછી ક્યારે? લોમા ખુમાણની ચેષ્ટાઓ બોલવાની છતાં અને હાથમાંના હાવભાવ સૌના દિલને હલાવનારા હતા. વચમાં વિચાર મોરો પડેલો એ ખરી વાત. લોમા ખુમાણ, સતાજીએ પોતાની માતાને છાજે તેવી મુરબ્બી ઢબે જવાબ દીધો. એનું કારણ કાંઈક તો તમે રીસાણા હતા અને એ ખરું. કાઠિયોની સખત વગરનો જામ તો પીંછડા વગરનો મોર વધે. હું રીસાયેલ એવી ધૂળ જેવી વાતમાં? પૂછો પૂછો આપના વજીરને. અધરાતે હું શું કહીને નીકળ્યો તો પૂછો. ને જનાબ દોલત ખાનજીના પણ હમણાં તો કંઈ ખર ખબર નહોતા. એમને અમે પાદશાહ સાથે વગર ફોકટની અદાવત કરાવવા નહોતા માગતા. અમારું પારખું તો બાપ આજ આટલે વર્ષે પડ્યું નહીં, એ અમારા કરમની કઠણાઈ. બીજા કોને દોષ દેવો? હવે તો અમારી ચામડી ઉતારીને મોજડીયું સીવડાવો એટલે અમારી સદગતિ તો થાય. લોમા ખુમાણની આંખમાં આ કહેતા આંસુની ધારા નીકળી પડી. રાવ ભારાએ વચ્ચે ઝુકાવ્યું. એક વાત તો આ હતી લોમાબાઈ, કે જીત થયા બાદ સૌ સંપી જંપીને રહીએ તેવો કાંઈ તોડ વરી શેનો? મહારાવ, લોમાએ કહ્યું, લાવો દત કલમ અને કાગર, કોરે પાને સહી કરી દઈએ કે જામ અમારો મુગટમણી, અમે એના ચરણમાં. રાવ બારાએ સત્તા જામ પ્રત્યે ફરીને કહ્યું, ઉગ્રભાગી છો બાપા, આવા મનમેરવારી હાલાર અને સોર ઠસુબા દોલત ખાન સાહેબની પણ આવી સલુકાઈ સોરઠ બીજી મેવાડ શા માટે ન બને? અરે બાપા, લોમાએ આગળ પડીને કહ્યું, ગુજરાત બાપડી સોરઠને આગળ દૂજણી ગાવડી બનીને બંધાય એટલી હામ ભરી છે મારી બુટ્ટી છાતીમાં, પણ હું ભણું કે ને? મારી ઉમેદું તો મનમાં ને મનમાં જઈને રસડે છે. જો મારો જામ માની જાય ને, આપણે આડી વાતે ઉતરી ગયા. જૈસા વજીરથી હવે ન રહેવાયું. મુદ્દાની વાત એક જ છે, મુસ્પર્શા અને એના 12 બચ્ચા આપણા આશરાવાસી છે, એને પાછા આપણો આશરો ન છોડાવે તેટલા પૂરતી જ આપણી લડત છે. ગુજરાતને જીતવાની વાત ન કરીએ, પાછા ભર ગુજરાતમાં સુખે રહેતો આપણે અહીં સુખે રહીએ. મુસ્પર્શાનો હક ગુજરાતને માટે મરી છૂટવાનો છે, એની વચ્ચે આપણે ના આવીએ. અને મુસ્પર આપણે ઘેર રોટલો ખાય, એના 12 બચ્ચાની સાથે રહી જાય, એની પાછા ના ના પાડે. બસ આટલી જ વાત ચોખ્ખી રાખીએ. વજીરની નજર ગોઠવાઈ ગઈ છે. સત્તાજી જામે જાહેર કર્યું, હું હવે લક્ષ્યપ કરીને કંટાળ્યો છું. જામ જુદ્ધે ચડશે તે એક જ સંકલ્પ રાખીને 9 સોરઠને એક જ છત્રની આણ હેઠળ લાવવી. સખિયાત રાજવીઓ, તમારો ચોખ્ખો મત કહી દો, પેટમાં પાપ રાખશો નહીં. જામનો મત એ જ મારો મત, લોમા ખુમાણે કહ્યું. હું જામનો ચાકર છું, દોલત ખાને જાહેર કર્યું. કચ્છ ભુજ જામની જનેતા છે. જામ અમારા ઉંડરમાં ખોરામાં. તમે પણ બોલો. સંગ્રામ વાઘેર રાવ બારાએ આંખો મીચીને હાથમાં મારા જાલી બેઠેલા દ્વારકા રાજને હડબડાવ્યા. મેં કહ્યું ને કે હું બીજું કાંઈ સમજતો નથી. મુસ્પર્શાના 12 બચ્ચાને હું ઓખાના 4 સીમાડા વચ્ચે ઊનો વા નહીં વાવવા દઉં. ઉઠીએ ત્યારે ઝટ સાપ્તાહમાં રહીએ. ડાયરો ઊભો થયો અને સૌની પાછળ જૈસા વજીર એકલા ખસિયાણે ચહેરે ચાલ્યા ગયા. 29 રહીમ રહીમ. અનાજના પોઠિયાની વણઝાર હાંકીને વજીર ઘરના વાવડ પૂછતો એ આદમી છે દિલ્હીમાં આવ્યો, ત્યાં સુધી કુંવર અજાજીએ એને પીછાન્યો નહીં. હશે કોઈ સખ્યાત રજવાડામાંથી અનાજની મદદ લાવનાર. મસાલને અજવાળો ભરત્યું આપવા એ વણઝારો નજીક આવ્યો અને એણે અજાજીની સામે સ્મિત ભરી નજર નોંધી. ઓહો, કુંવરે એને જોઈને કહ્યું, આઈન નહીં, અંદરના કોઠારમાં નખાવીએ અનાજ. તો બો, હમણાં કોઈ ઠાલવશો નહીં, પોઠ્યું ચાલો કોઠાર જોઈ લઈએ. વણઝારાએ બુકાની છોડી ત્યારે એના જુવાન મોં પર બુઢાપાએ ઓચિંતો હુમલો કરેલો દેખાયો. નાની સી દાઢી, અડધી પડધી તો સફેદ રંગ પકડી બેઠી છે. આંખોના પાણી તર ઊંડે ઉતર્યા છે. ગાલમાં કોતરો પડ્યા છે. અજા કુમારે એકાંતે લઈ જઈને એ ધૂરે ભર્યા ભાઈબંધને બાથ ભરી લીધી અને પૂછ્યું, આ શું થઈ ગયું? 6 મહિના પહેલાં ગોંડારને ગઢે તો બદન ભરેલું દેખેલું. અમદાવાદ હાથવેતમાંથી ગયું. મારો સમય હવે પલટો ખાય છે. ભાઈ, એ બધી વાતો પછી કરીશું. જલ્દી આ પોઠો ભરોસાના માણસોને ભરાવો. અંદર એકલા દાણા જ નથી. આ વખતે તકદીરે જોર નથી કર્યું દોસ્ત, પણ મારી છેલ્લામાં છેલ્લી તમામ દોલત ઉઠાવી લાવ્યો છું. હું બંદોબસ્ત કરું છું, આપ અંદર જનાનામાં પધારો. એ બિચારી ચમકશે, ખડા રહો, હું કાંઈક નિશાની મોકલું. વજીર મેડી પર સૂતેલા બાળકનું પાણું હિંચોરતી હિંચોરતી કુરાન પડતી એક જુવાન ઔરત બેઠી હતી. એને નિશાની પહોંચી. તે પછી થોડી જ વારે મેડી ઉપર એ વણઝારા વેશધારી મુસ્પર્શા પોતાના સૂતેલા બાળકને ગાલે ચૂમી ચોરતો હતો અને બીબી એના ગુસલની તૈયારી કરતી હતી. ગુસલ કરીને એ નીચે ઉતર્યો. પાછલી રાત્રિએ બેઉ દોસ્તોએ એકબીજાની હકીકત તો ઠાલવી. વજીર સાહેબ ક્યાં છે? એણે પૂછ્યું. મારા કિસ્મતમાં એમના દીદાર જ કેમ માંડ્યા નથી? ફોજ એકત્ર કરવા ગામે ગામ ફરે છે. આપના દફેદાર? હરિયાણીએ ફોજનો બંદોબસ્ત સાચવે છે. હવે ખુલ્લા દિલની એક વાત પૂછું, હું એ માટે જ છેક અહીં સુંધી વણઝારા વેસે આવ્યો છું. મારી પાછળ ફોજ આવે છે, એ પણ મુક્કર છે. અહીં શા હાલ છે? હું હજુય બાકીની રાતમાં નગરના સીમાડા છોડી શકીશ. એનો જવાબ ચાલો પ્રત્યક્ષ બતાવું. મુસફરને લઈ અજોજી વહેલે ભરકડે આશાપુરના મંદિર પર ગયા. જોકા દીવા ચાનકમાં જલે છે. માતાની મૂર્તિ પર ચકચક થતી દીવાની જ્યોત મૂર્તિની આંખોમાં લાલ પ્રતિબિંબ પાડી રહેલ છે. એની સામે એક પુરુષ હાથમાં મારા ધરી એક પગે ઊભો ઊભો ઉપાસના કરે છે. નીચે પાદ અને તલવાર પગ સામે જ પડેલ છે. ઉપાસકના ગરદન ધરકતા શિરકેશ સાવ શ્વેત છે. જેની પીઠ જોતા પણ સારી પેઠે વાર લાગે તેનો ચહેરો અને મોરો તેની છાતીને સીનો કેવા હશે? મારા પિતાજી, અજાજામે ઉપાસકને ઓળખાવ્યા. અત્યારે આખી રાત છેલ્લા 15 દિનથી રોજ રોજ શું કરે છે? ટેક અને ઈમાનદારીનું જતન માંગે છે. અમારી ઈષ્ટદેવી માં આશા પર આગળ. ત્યારે તો એમની ના ખુશીની વાત ખોટી? આજે તો એના સરીખો કોઈ યુદ્ધ ગેલડો અમારા નગરમાં નથી. એ શું જાપે છે જાણો છો? રાવણનું શિવ સ્તોત્ર અને ચંડીના છંદ, બે શૌર્ય પ્રેરક ગાથાઓ. એણે રાણીવાસમાં જવાનું છોડ્યું છે. પેટના ફરજંદોને પણ એ પાસે આવવા દઈ રમાડતા નથી. યુદ્ધ યુદ્ધ, બસ યુદ્ધનો જ ઉન્માદ પી રહ્યા છે. કલેજું લોખંડનું કરવા મથે છે, પણ આપની તાકાતનો સવાલ પતી ગયો છે. અમારી સખાતે અણગણ ફોજો ઠેક ઠેકાણીથી વહેતી થઈ છે. આપ અહીં સુખેથી રહો. મારે ખાતર આટલું બધું આપને ખાતર કરવાનું નથી રહ્યું. હવે તો મામલો વિફરી ગયો છે. અમારા ખુદના જ જીવ 67ની વાત છે અને વિજય હવે અફર અમારો છે. હું એ વિજયની સિપાઈગીરી અદા કરીશ. કુંવર, મારે રાજપાટની ભૂખ નથી. હું બેટો અને બેટાની અમ્મા આપના મુલકના કોઈ એકાંત સ્થાનમાં કિતાબો પડતા પડતા ખુદાને યાદ કરીશું. એકવાર મારે ધરાય ધરાઈને જિંદગી જીવી લેવી છે. મને જીવવાની પ્યાસ રહી ગઈ છે. મેં જાણે કે હજુ જિંદગીનો કટોરો મોંએ પણ લગાડ્યો નથી, પણ મારે પીવો છે ઇજ્જત ભર્યા જીવનનો કટોરો. અહીં આપ એ પી શકશો. આ વખતની થપ્પડ ખાઈને પડ્યા પછી અકબર શાહ ઊભો નહીં થઈ શકવાનો. બેઉ જણાની વાતોમાં પરોઢ પ્રગટતું હતું. મુસફર શાહે મેડી પર જઈને નમાજમાં શરીર ઝુકાવ્યું. ખુદાને એણે રહીમ રહીમ કહી પુકાર્યો. બાળક પણ પોતાના બોલ મિલાવતું જાણે બનગીમાં સામિલ બન્યું. બીબીએ સ્વામીનો ખલતો તપાસ્યો. અંદરથી ભૂંજેલા ચણાની ફોતરીઓ ખરી, મગફળીના થોડા કાચા બીજ નીકળ્યા. ગુજરાતનો સુલતાન આ વખતે ચણા અને સિંગો વડે પેટ ભરતો ભરતો આવ્યો હશે ને? વાહ રહીમ, સિર્ફ પાણી પર શરીર ટકાવીને પણ જો તે અહીં મારી ગોદમાં પહોંચતો કર્યો હોત ને, તોય હું તારી રહેમત ગાત. મનમાં બોલતી બીબી એ સિંગ ચણાના ફોતરાને પણ આંખે અડકાડી રહી. 30 માતાના આશીર્વાદ. અષાઢનો મેઘાડંબર તૂટ્યો હતો. વીજળીના આકાશના ખોરામાં આરોટી તોફાને ચડી ગઈ હતી. મેઘ વિરમ્યો પણ વીજળીને જમ્પ નહોતો. દ્રોરને પાદર રાત પડી હતી. એ વખતે બે જણા ભૂચર મોરી રજપૂતને ખોરડેથી બહાર નીકળ્યા. નાગ આગળ ચાલતો હતો, પાછળ રાજુલ હતી. બેઉ અબોલ હતા. બેઉએ આજે કહેવાતી ભૂચર મોરીવાળી ધારને વરોટીને ફોડે છેટે એક ઝૂંપડી ફરતા વાડાને જાપે પગ થંભાવ્યા. નાગે પાછા ફરીને રાજુલ સામે નિહાર્યું. વીજળીના એક સબકારાએ એ મોમી રેખાએ રેખા પ્રગટ કરી. હજી વિચાર કરવાનો વખત છે રાજુલ, નાગે કહ્યું. એક મહિનો વાટ જોઈ જાને સો ભરોસો છે. આ બધું ડાપણ તે દી રાતે મને ઘોડામાંથી ઉપાડી બથમાં ભીસીને મારા ગાલ અબડાવ્યા ત્યારે ક્યાં ગયું તું? એમ બોલીને રાજુલે પગ પાસે ગરારા પાણીનું ખાબોચિયું ભરેલું હતું તેમાં છપછપ્યા બોલાવ્યા. નાગ આખે શરીરે કાદવ્યા પાણીથી છંટકોરાયો. આ શું કરચ? ફૂલ ડે રમું છું. પરણ્યા પહેલાં અવરચંડી તો મને ખીજવો છો સીધને? ઠેઠ અહીં સુધી લાવીને પછી ફરીથી વિચાર કરવાનું કહો છો? લાજતા નથી? તારા બોલ્યા સામે જોઈને કેવું પડે છે? ચૂડો ભાંગવાની તૈયારી છે ને? પહેરી જાણતું હશે એને ભાંગવાની એ પ્રેવડ હશે. હાલો છો અંદર કે હાંક મારીને ફજે જ કરું? વીજળીના ઉપરા ઉપરી થતા સરાવા બેઉ કદાવર અને સાગના સોટા સરીખા જુવાનોને માથે જાણે કે હીરાકણીઓ મઢેલી ઝૂલડીઓ લપેટતા હતા. રાજુલ વરસી રહીને પછી નીતરતા મેઘમાં ઝીણી જમ્મરે ભીંજાતો એ બોલ્યો ત્યારે એના કંઠમાં ધ્રુજારી હતી. જો સાંભળ, 15 દીમાં અહીં પડ ભેરાશે એ નક્કી છે. હવે મને ખબર છે. ખબર રોતલ ઊભા રહો તમે, એમ કહી રાજુએલે કાંટારી વાડમાં ઝાંપડી ખોલી અને હાંક મારી. કોઈ છે કે કુબામાં? દોડતા જઈને નાગે એના મો આડો હાથ ભીસી દીધો. કાકલુદી કરી, ભલી થઈને હવે નહીં બોલું, હાલો. બેઉ અંદર ચાલ્યા ત્યારે આડો ઉતરીને એક કારો લીસેટો વીજળીના જરેરાટમાં પરખાયો. એ સાપ હતો. નાગે રાજુલની સામે જોયું. રાજુલ હસીને બોલી, એ જાતો હશે એની કોકને જ ગોતવા, એ પણ જીવ છે ને બચાડો. ઝૂંપડીમાં નાગની માતા જોમાબાઈ બેઠા હતા. જોગીઓની જમાત ભેરા ભેરા એ પણ પેલી અબોલી ઉતીને લઈ અહીં આવ્યા હતા. નાગ અહીં વારંવાર જતો આવતો રાજુલની વાત માને કહી રાખી હતી. રાજુલ અને નાગ બેઉ એ બુઢી પાસે બેઠા. બુઢીએ રાજુલને ચૂપચાપ નિરખ્યા કરી. નિરખતું મોં ચિંતા અભિરાય શંકા કરુણા અને આકાંક્ષાના ભાવોના એક સામટા ઘૂંટણમાંથી ઘોરાયેલો રંગ દાખવતું હતું. માતા જાણે કે આ બે જણના વિધિલેખ વાંચવા મસ્તી હતી. ઘણીવાર પછી એણે રાજુલના માથા પર હાથ મૂક્યો અને સહેજ મોં મલકાવ્યું. ભૂચર મોરીનો ધાર માથેથી તે વખતે મોરલાની ગરક ઉઠતી હતી. ઝૂંપડીના એક ખૂણામાં બેઠી બેઠી બીજી જુવાનબાઈ પણ આ બે જણાને પથ્થરથી અચલ આંખે તાકી રહી હતી. એ મો ઉપર શૂન્યતાનો જાણે સોસાયેલો દરિયો હતો. અબોલ માતાના હાથનો આશીર્વાદ પૂરો થયો. બે ઉઠીને બહાર નીકળ્યા. કોણ છે એ ડોસીમા? રાજુલે પૂછ્યું. આજ નહીં, આખર કહીશ. ત્રીજે દિવસે જામનગરમાં નાગ અને રાજુલના લગ્ન થયા. એકત્ર થયેલી ફોજોની યુદ્ધ સજાવટમાં આનંદ અને ઉજવણીનો મોજ અને મસ્કરીનો એક જબરો પ્રવાહ આવ્યો. પરણી ઉતર્યા પછી કુંવર અજોજી દફેદાર દોસ્તને પ્રથમ બાપુની પાસે પગે લગાડીને પછી હિંડિયાણે જેસા વજીર પાસે લઈ ગયા. વજીરે કુંવરને એકાંતે તેડાવીને અંતર ખોલ્યું. યુવાનને જણાવશો, હું એને મારે ખોરે બેસાડવા માંગુ છું. મારે હવે વાંસે કોઈ નથી. રાજે આપેલું બધું ભોગવનાર કોઈ કરતાં કોઈ નથી રહ્યું. એને માથે મારું મન ડરે છે. કુંવર તો ખુશખુશાલ બનતા નાગ પાસે દોડ્યા. વધામણા દીધી, આખી હલાર આનંદ પામશે. વજીરનું વાંજિયાપણું મટ્યું. વીરતાના મૂલ મૂલવાણા. નાગ બે હાથ જોડીને ઊભો રહ્યો. એટલું જ કહ્યું, નહીં બની શકે. પણ શા માટે આ નકાર? કયા કારણે? કારણ બીજું કાંઈ નથી. મારે પણ કેટલા દિવસ ભોગવવાનું છે એ કેને ખબર? કોઈ વાતે નાગે ન કબૂલ્યું. વજીરની પાસે કુંવરે ના સાંભળી ત્યારે એ બુઢો આદમી એક ટસે જોતો જોતો કેટલી વાર સુધી બેસી રહ્યો. કશું જ બોલ્યા વગર એણે ફરી પાછા ફોજની ભરતી માટે ગામો ભમવા ઘોડો પલાણ્યો ને એના એક કાનમાં એક ભણકારો બોલતો રહ્યો કે તારા ઘરની તો ચણીય પણ ચકલા નહીં ચણે. 31 સમ્રાંગણને માર્ગે જુઓ મુસ્પર્શા, જુઓ મારી ફોજું. નગરના ઊંચા ઝરુખા ઉપર ઊભા ઊભા સતાજી જામ પોતાના પરોણાની જેમ જ પોતાની આંખોને ચોમેરનો અવલૌકિક દેખાવ દેખાડતા હતા. નીચે સીમાડા પર ધરતી નહોતી, પણ યોદ્ધાઓનો સાગર જુવાર હતો. ખેતરોને વાડીઓ ઢંકાઈ ગયા હતા. માર્ગે માર્ગેથી ફોજો આવતી હતી. રંગોના ઘોડાઓના ચકચકિત હથિયારોના જાણે વોંકરા વહેતા હતા. શરણાઈઓ અને મસાકોના જુજવા સુરો સાથે તાલ દેતા ઢોલ નગારા મોરલાઓને ઘેકાવતા હતા. જાણકાર એક પછી એક દર કટકની પીછાન દેતો હતો. પેલા આવે તે જેસા અને ડાયા વજીરના હઠારા લાડકા જેની જબ્બર પાદો સફેદ પોશાકો લાંબે સુરે શરણાઈ બોલે. સામે આવે છે બારાડીના તુંબેલ ચારણોની ફોજ. જુઓ ભેટમાં કટારીઓ, નિરખો માથા પરના લાંબા ચોટલા પર બાંધેલ ધોતિયા, બેરા દેવીના ડંકા નિશાન. આ નિરખો પિંગલ આહીરો, સાંઢણીના સવારો, ગુલાબી ચહેરા, કાનમાં સોનાના કોકરવા, હાથને કાંડે રૂપાના કડા, બંદૂકો પીઠ પર બાંધીને આવે છે. નિહારો આ ધૂંધણા, દમણ સુમરા અને સિંધી આ રાજગર અને ભારત જૂથો. આ સોઢાઓ હજુ તો ગઈકાલના જ નગરના મહેમાનો આજે સખાતે ચડ્યા છે. અને જુઓ આ 25,000 જાડેજા ભયા તો રંગમાં તરબોર બનીને આવેલ છે. કેસરિયા એના ઘોડા કચ્છી ઓલાદના છે. એને મોખરે એ 15 જણા કોણ અસવાર છે? સતાજામે સુંદર ચહેરા મોરા જોઈને જાણકારને પૂછ્યું. એક મહેરામણજી અને બાકીના 14 એના દીકરા. 14 દીકરાઓને લઈને ચડે છે? જામ ચકિત થયા. એણે મુસ્પર્શા સામે જોયું. એક પિતા પોતાના રાજની ઇજ્જત રક્ષવા 14 પુત્રોને લઈને યુદ્ધે ચડે છે. જુઓ આ હાપા, કાના બારાચ, જિયા કબર, દલ મોડ, રાવ વગેરે સર્વ ભયાતોના જૂથ. મુસ્ફરની આંખો પલળતી હતી. એ બોલતો હતો, અલ્લાહ માલિક, મેરે લીએ, મેરે એક કે લીએ, સિર્ફ મેરે લીએ. તોપોના રેંકડા ખેંચતા પડછંડ કચ્છી બરોદોની ચોકીઓ ચાલી આવતી હતી. તોપોને સિંદૂરે રંગીને ઉપર ત્રિશૂળ વગેરે ચિત્રામણો કર્યા હતા. બરોદોની ઝૂલીઓ ભરત ભરેલી હતી. આ તો એકલા જામનગરની ફોજ છે. હજી જૂનાગઢ અને ખેરડી બાકી છે. કચ્છ અને ઓખા નથી આવ્યા. પરબારા હળિયાણે ભેરા થશે, શરણાઈઓના સૂરને માથે જાણે બે પગે હાલ્યા જઈએ તેવી સુરાવર બંધાઈ ગઈ. લશ્કરની હરોરો પડવા લાગી. મોરચા કેમ માંડવાના છે તેની તાલીમો ચાલુ થઈ. સત્તાજામનું મગજ તરબતર બની ગયું. 15 જ દિન પછી સોરઠ મારી થવાની. હું નાહક ડરતો હતો. મારામાં ક્યાં છે ભાઈ, ક્યાં છુપાઈ છે કાયરતા, કેણે મને મોરું ઓસાણ આપ્યું? એવા વિચાર એના મનમાં ને મનમાં અંદર લપાયેલી કોઈ ચોર લૂંટારું જેવી નબળી લાગણીને પડકારતા હતા. એણે પોતાનો દેહ સામે નજર કરી તો પુરુષાર્થાનની દેખ ચડતી લાગી. ચાકરે ખબર આપ્યા, બારીગર આવેલ છે, બોલાવ. આવેલ કાસદનો કાગર હાથમાં લઈ પરબીડિયું તિરસ્કારયુક્ત ઢબે ચીરી કાગર વાંચ્યો. મુકામ મોરબીથી લિખિતમ નવરંગ ખાન, આપને ચેતવવા આ છેલ્લો કાગર લખું છું. ખાન આઝમ અજીજ. કોક તલાશનો પડાવ વિરમગામ છે. મુસ્પરને નિકાલો, 500 ઘોડા દંડ ભરો, સુલેહ કરો. સત્તાજામે ચિઠ્ઠી ફાડીને કાસદના ગાલ પર જોરથી ગુસ્તો લગાવ્યો અને કહ્યું, એ મારો જવાબ છે, લઈ જા તારા ખાન આઝમ કોકા પાસે. ગળથોલિયું ખાતો કાસદ પાછો વર્યો અને અહીં સત્તાજામે ફરમાન મોકલ્યું, કટક ઉપાડો હડિયાણે, ગ્રોર વરેટવા નહીં દઈએ કોકાની ફોજને. હુકમ મળતા જ દર કટક વહેતા થયા. શ્રાવણ મહિનાની અજવારી બીજ ત્રીજનો વાદળિયો તડકો એ બેસુમાર બહુરંગી કટક દર ઉપર ધૂપછાયાની રમત રમવા લાગ્યો. ફોજની મોખરે બુઢા વજીર હતા. વજીરની બાજુએ દફેદાર નાગનો ઘોડો ચાલ્યો આવતો હતો. નગરના વેપારીઓ રોજગારીઓ પોતાની સોગંદો લઈ લઈને વિદાય દેવા ઊભા હતા. ઠેર ઠેર કંકુના તિલક થતા હતા. ગઢની રાંગ ઉપરથી અક્ષતની વૃષ્ટિઓ થતી હતી. માતાઓ બહેનો અને પત્નીઓના મોં ઉપર હાસ્ય અને રુદનની મારામારી ચાલી રહી. કેટલીય પરદેશીન રજપૂતાણીઓ વધુ સુખી હતી કે દીકરાઓના વિદાય લઈ જતા ચહેરાઓને જોઈ જોઈને સૌના દેખતા ધીરજ હારી બેસવાનું તેમનું દુર્ભાગ્ય નહોતું. લોકોના લલકાર ઉઠે છે, વજીર બાપુની જે સૌને હેમ ખેમ લઈને પાછા વહેલા વરજો. વજીર સૌને શિર નમાવતા ચાલ્યા જાય છે. માવતોએ દલેત દલેત કરી હાથીઓને નવરાવ્યા. આખે શરીરે પેલ અંબરા ચોરીને કારા પહાડ જેવા બનાવ્યા. તેમના ચાચરાઓમાં સિંદૂરની ચર્ચા કરી કલાબા બાંધ્યા, ઝૂલો નાખી વીર ઘંટ લટકાવ્યા. રાતા પીરા અને હરિયા રંગોથી રંગેલા ગજરાજો ઇન્દ્રધનુષ જેવા લાગ્યા. એવા 4000 હાથીઓ તૈયાર થયા. એ માવતોએ મંત્રતંત્ર તથા મોરો હાથે બાંધ્યા. કમર કસી માથે બાનાબંધી પાઘડીઓ બાંધીને પછી ઇલલ્લા નામનો ઉચ્ચાર કરી નટ દોડે તેમ દોડી દારૂથી મસ્ત બનેલા હાથીઓની નજર ચૂકાવી કલાબા ઉપર આવી. કુંભ સ્થળો થાપડી, હે મહાકાર રૂપ કેસરી સિંહને મારનારા અને જૂથમાં નહીં હઠનારા એવા વિશેષણે બાપો બાપો કહી હાથીઓને બિરદાવ્યા અને પછી આંખો ઉપરની તેમની અંધારીઓ ખોલી ત્યારે આંખો ઉગાડી હાથીઓ ચોમેર જોવા લાગ્યા. ચરખી આદિ આતશબાજીવાળાઓ તથા ભાલા બળદારો ચોગરદમ તેમને ઘેરીને હળવે હળવે ચલાવવા લાગ્યા. એ હાથીઓની નિસરણીઓ પટકીને જામ સતાજી તેમજ તેમના રક્ષકો સવારી કરી રાજઘટની સામે હોજ થંભેલી છે અને હાથીના ટોકરા બજે છે. આંખે શરીરે ગણેશ શાપ આલેખેલા ગજરાજ ગઢમાંથી બહાર નીકળે છે કે તરત હર્ષના લલકાર ઉઠે છે. જામબાપુની જય જય જય, મા અસાપરાની જય. સફેદ વસ્ત્રોમાં શોભતા 70 વર્ષના સતાજીને દૂધના ફીણ જેવી દાઢી હતી, કાનમાં સોનાની મોટી કડીઓ ઝૂલતી હતી. જામ આટલી ઉંમરે પણ રૂપારા લાગ્યા. શ્યામ હાથી તે ઉપર પીરી હેમ્બા અંબાડી અને તેની અંદર શ્વેતરંગી રાજાની વિજયશ્રી અપ્રતિમ હતી. જે ફોજને મોખરે રાજા ચાલે તેના પગ મોરા પડે નહીં. નગરને પાદરથી નીકળેલી ફોજ એક ગાંવ દૂર ગઈ તો પણ સવારીના ધમધમાટ નીચે ધરતી ધરક ધરક થતી મટી નહોતી. ફોજની વિદાય થઈ ચૂક્યા પછી શહેરની મોરચાબંધી શહેરમાં એકાકી રહેલા કુંવર અજોજી કરી રહ્યા હતા. નગર અને મુસફર બે વાના કુંવરને સોંપાયા હતા. મુગલો સાથેના મહાવિજયના યશભાગી થવાનો મોહ કુંવરને ઘરેથી માંડ માંડ છૂટ્યો હતો. દિલ તો હજુય ફોજની પાછળ દોડતું હતું, પણ વજીરે જ કરેલું ફરમાન હતું, નગર છોડશો નહીં, મુસફરને રેડા મૂકશો નહીં. મુસફર સાહ અને જેસો વજીર તે દિન પ્રભાતે જ પહેલી વાર મળ્યા હતા, પણ એ મિલન સુખભર્યું નહોતું. રણગેલુડો મુસફર આટલા કટકને જોયા પછી કેમ રહી શકે? આ બધા મારે માટે કપાઈ મરવા જાય છે અને હું પોતે જ અહીં બેઠો રહીશ? મને જવા દો, મને એક અશ્વ આપો, એક જ ઘોડો અને એક જ શમશેર. સુલતાન મુસફર સાહ, વજીરે સંભળાવી દીધેલું એ નહીં બને. તમે અમારા કબજામાં છો, બેઠા રહો. મેં બીજા કોઈની તાકાત મુસફરનું જતન રાખવાની નહોતી, એટલે કુંવરને પણ વજીરનો જ હુકમ ઉઠાવી લેવો પડ્યો હતો. ફોજને સીમાડા વટાવતા દેખી મુસફર વજીર મેડીના જરૂખા પર કાંડા કરડતો હતો. બીબી, એ કહેતો હતો, આપણે ખાતર 16 નવજવાનો મરશે, આપણે ખાતર. ઓહ, કાશ્યપને માર માર્યાનો કેર સાંભળ્યા પછી ગુજરાતના નવા સુબા ખાન આઝમ મિર્ઝા અજીજ કોકતલાશે અંતરમાં બીજા કોઈ વિચારને જગ્યા ન આપી. માર માર વેગે એણે સીધું મોરબી સાધ્યું અને મોરબીથી ઉપડેલી એની ફોજે દ્રોડથી 8 જ ગાઉને અંતરે પડાવ નાખ્યો. તે વેરા જામની ફોજે હરિયાણાની ઉંચેરી ધરતી પર પોતાનો મુકામ નાખી દીધો હતો. ખાસ આગ્રા ફતેહપુરથી તેડાવી લીધેલા ચુનંદા જંગબહાદુરો થકી શોભતી મુગલ ફોજનો પડાવ ધરતીના નીચાણમાં હતો અને ચોમાસું બેસી ગયું હતું. ચોમાસાના વરસાદે એ નીચાણવી ધરતીની પોચી માટીમાં ભયાનક રાબડ મચાવી મૂકી. મુગલોના હાથી ઘોડાઓને મચ્છરોના થરેથર ચટકા ભરવા લાગ્યા. ડેરા તંબુ ઉઠાવીને આગળ તો ડગલું દઈ શકાય તેમ નહોતું. દિવસ રાત વરસતી અમરાધાર વૃષ્ટિએ એકબીજા તંબુઓ વચ્ચેનો પણ વ્યવહાર તોડી નાખ્યો. એક રાત, બે રાત, રાત પર રાત ચાલી. અનાજ ખૂટવાની તૈયારી હતી. 1 રૂપિયાનું 1 રતલ અનાજ પણ ક્યાંય મળતું નહોતું. માર્ગો બંધ થયા હતા, શહેરો દૂર રહ્યા હતા. ગામડાને વરસાદે આ મુગલ ફોજથી રક્ષણ આપ્યું હતું. તંબુમાં થઈને પાણી વહેવા લાગ્યા, તોપો ખૂંટી ગઈ. સુબા કોકતલાશે પાતશાહી ફોજી આગેવાનોની સલાહ પૂછી. ઠાકોરના ઉપરીએ ખબર દીધા કે આપણું અનાજ ખૂટવાની તૈયારી છે, વાદળા વિખરાવાની વાટ જોશું તો ભૂખે મરી જશું, ને શત્રુ તો પોતાના મુલકમાં સલામત બેઠો છે, હવે અહીં ઠેરી ન શકાય. પાછા જવું કે આગળ વધવું, શું કરવું? મોગલોની મતિ મૂંઝાઈ હતી. તે ટાણે એક બારીગરે આવીને જાણ કરી કે બે જણા મળવા માંગે છે. આવનારા બંનેએ ખાન કોકા સાથે ગુપ્ત મંત્રણા કરી. કોકાનું મોં પ્રફુલ્લિત બન્યું. એણે કાંઈક રૂક્કો લખીને પોતાની સહી કરી, આ બંનેના હાથમાં મૂક્યો. એ લઈને બે જણા અંધકારમાં બહાર નીકળીને હડિયાણા તરફ ચાલ્યા ગયા. એ હતા લોમો ખુમાણ અને દોલત ખાન. જંગે મેદાન જ મુબારક હે કહીને કોક તલાશે વરસતા વરસાદમાં પડાવ ઉઠાવ્યા. શત્રુને એના ગામડાની બહાર કાઢવાનો એક જ માર્ગ રહ્યો, કૂચ કરો. એના પાયકત પર શ્રવણ સુદ છઠ્ઠીની બપોરે મુગલો પહોંચ્યા. ત્યાં તો નગર તરફને તેમનો માર્ગ રૂંધીને ઊંચી ધાર પર ઊભેલી પચરંગી સોઠી સેના દેખી. કોક તલાશ થીજી ગયો. પોતાની ફોજના કરતાં બેવડું, ચાર ગણું પ્રચંડ, દરકટક તોપો, દારૂગોરો, હાથી ઘોડા શત્રુઓ પાસે તો સાની કમી ના હતી. હવે ડર ખાઈને થોભાય નહીં, થોભ્યા કે સુરખ્યા ત્રાટક્યા સમજો. શ્રાવણ વદ છઠ્ઠીની રાતે મુઘલ પડાવમાં આ બધી મસલતો ચાલતી હતી. મેઘધારા બંધ પડી પણ ધરતી જરી કે સુકાણી નહોતી. શત્રુઓને જોયા પછી થોભવું ભયાનક છે. હું બાળક હો ત્યારે જંગે મેદાન એમ બોલીને શ્રાવણ વદ સપ્તમીને બુધવારે ફાતિહા કુરાનનું પહેલું પ્રકરણ પઢીને હલ્લો કરવાની ગાંઠ બંધાઈ. હરિયાણામાં તો જામની ફોજોને વધાવવા માટે 12,000ની ફોજ લઈ દોલત ખાન ગોરી જૂનાગઢથી આવી પહોંચ્યો હતો. 12,000 કાઠીઓ લઈને ખેરડીથી લોમો ખુમાણ પણ ત્યારનો હાજર થયો હતો. 5,000ની ઉદ્યાનાથ નામના અંજારના પીર સહિત ભુજની ફોજ ઉતરી ચૂકી હતી. રા ભારોજી નહોતા આવી શક્યા. સતાજામ રાજી થયા. ખુમાણ અને ખાન ખરા નેકીદાર આપણી પહેલાં આવીને હાજર ઊભા છે. મંગળવારની અંધારી રાતે જામના પડાવમાં પણ આવતા પ્રભાતની યુદ્ધ રચના ચાલતી હતી. લોમા ખુમાણ અને દૌલત ખાન જિકર કરતા હતા કે બાપુ, હરોળમાં મોખરે તો અમારું જ સ્થાન હોય, પહેલો ભોગ અમારો ચડે. નહીં, તમે તો સખ્યા જ કહેવાઓ, તમને અમારે જતનથી રાખવા જોઈએ. તમે રહો ચંદીલામાં, પાછળ અમે સખ્યાત નથી. અમે તો છીએ જામના ચાકર, અમારો એ દાવો છે, પગે પડીએ છીએ. અમને અપમાન ન આપો. નહીં રે નહીં બાપુ, એવા ગજબ ન હોય. આટલું બોલનાર વજીરને અટકાવી દઈને લોમા ખુમાણે જામને પગે હાથ નાખ્યો. તો પછી તે દિવસે અમને જામના ચાકરો શા માટે બનાવેલા? અમને અમારી ઇજ્જત શું વજીરના કરતાં ઓછી વાલી છે? બોલો બાપુ, અમને જીવવામાં તો ઠીક પણ મરવામાંય ઉજરું મો નહીં કરી લેવા દો. જેસા વજીર, દલ ભાણજી, ડાયો, લાડક, તમામ સરદારો એકબીજાની સામે જોઈ રહ્યા. કોઈથી ઉગાડું કાંઈ બોલી શકાય તેમ નહોતું. લોમો ખુમાણ અને દૌલત ખાન પોતાની ફોજોને યુદ્ધમાં મોખરે રાખવાનો હક જીતી ગયા. કસો દગો રચાયો છે એ તો કોઈને જાણ કે શંકા જ નહોતી. પણ હરોળમાં રહેનારની જે વજ્રની છાતી હોય તેવી છાતી લોમા કે દૌલત ખાન નહીં બતાવી શકે એવો પૂરો વહેમ હતો. રચનાની સલામત પૂરી થયે વજીરે જામ પાસે જઈને પોતાનું પેટ ખોલ્યું. જામે જવાબ દીધો, હું તો હરોલીનું બીડું સખીયાતવાળાઓને બક્ષી ચૂક્યો, હવે તમે જેમ કહો તેમ કરું. ના, આપનું ફરમાન ફરી ન શકે, હવે તો અમે જ સમજી લેશું. એમ કહીને વજીરે ભાણજી દલને તેમજ દાયા લાડકને તેડાવી સમજાવ્યું. જામના મોંમાંથી પડ્યો બોલ પાછો નહીં ગરાય, પણ તમે બે જણ ફોજો લઈને મોહરામાં રહેજો અને સખિયાતોનો પગ મોરો ભારો તો પણ મક્કમ રહેજો. તે રાતે ત્રણેય બુડ્ઢાઓ લોમાનીને દોલતની ફોજો મોખરામાં ગોઠવાતી જોઈને આંગળીઓ કરડતા ઊભા. ઈલાજ નહોતો રહ્યો. હરેક દરને એનું સ્થાન સુપ્રત કરીને જેસો વજીર પોતાની રાવટી પર જતા હતા તે વખતે એક નાગડા બાવાએ એને ગુરુનો સંદેશો કહ્યો, બે ઘડીનો જ મિલાપ માગું છું. વજીર જે વેરા ગામની બીજી બાજુ ગયા ત્યારે એણે મસાલોના તેજમાં 1000 નાગડાઓની પલટન સંપૂર્ણ સજાવટ સાથે ઉભેલી દેખી. હાથીઓ અને ઘોડા સર્વે શિસ્તબદ્ધ ઊભા હતા. વજીરે કહ્યું, આપ વિદાય લ્યો છો ને? સારું થયું, મને એ જ બીક હતી કે ક્યાંક રોકાણ કરી બેસશો અને અમારે માથે સાધુ હત્યા ચડશે. અમે વિદાય નથી લેતા, ધાર પર આવીએ છીએ, અમને અમારી જગ્યા દેખાડો. શું બોલો છો? વજીર સાહેબ, આ ધરતી પ્યાસી છે, અમે બાવાઓ છીએ, પણ અમે લોકમગા નથી. અમે અહીં મરશું, ધરતીનું કોપ શમન કરશું. આપ બે ઘડી ઉભારો. એમ કહેતા વજીરે જામ પાસે ઘોડો ડોટાવ્યો. વાત કરી, વાહ વાહ, જામે કહ્યું, આપણે પક્ષે જમાત લડશે તો ફતે બાકી સી રહી. આપી દો વચલી જગ્યા. વજીરે પાછો ઘોડો ડોટાવ્યો. મહંત જામનો અહેસાન બોલ કયો અને નક્કી કરેલી જગ્યા રોકવા 1000 નાગડા ચાલ્યા. ત્યારે ઘેરા શંખનાદ થયા. તુરીબેરીની ઘોષણા ઉઠી. જમાત ગયા બાદ યોગીએ વજીરને વિનવ્યા, થોડી ઘડી મારા થાનકમાં બેસો, ગોસ્તી કરવી છે. યોગીના તંબુમાં બે સ્ત્રીઓ બેઠી હતી. યોગીરાજ જેસા વજીરને એમની જે વૃદ્ધા હતી તેની નજીક લઈ ગયા. પૂછ્યું, પીછાન પડે છે? સફેદ વસ્ત્રમાં ઢંકાયેલો સુકાયેલો દેહ એની ઊંચાઈ માત્રથી જ વજીરને કૌતુકવશ બનાવી રહ્યો. એ દેહ સરવર્તો હતો. એણે વજીરની સામે જોયું. એ નજરમાં ઊંડી કંદરાઓ હતી. વજીરે ફક્ત આટલું જ કહ્યું, વાહ, વિશ્વંભરની ઈચ્છા, આપનો દફેદાર અંગરક્ષક ઓળખ્યો છે? ના. નાગનીની સીમમાંથી આ સગા હાથે ઉઠાવેલો અને 12 વર્ષ ઉછરેલો એ તમારો વિભૂતિહીન પુત્ર નાગડો વજીર. કાલે પ્રભાતે એને યુદ્ધ કરતો જોઈને નેત્રો ઠારજો. વજીરે ડરેલું મસ્તક ઊંચકીને કહ્યું, ખોવાયેલો પાછા મળ્યાનો આનંદ થવાની મનની વેરા વીતી ગઈ છે. ગુરુદેવ, હું અત્યારે જીવતો નથી. સુરાપુરાની બોમ્બમાં મારું થાનક ગોતું છું. આ શબ્દો એણે પુરાણા સ્વરે વ્યોમાબાઈને કહ્યા અને પોતાના ભેદાતા કંઠને ફાટ ફાટ હાસ્યમાં દાટી રાખીને પીઠ ફેરવી. ઊભા રહેશો એકવાર? પીઠ પાછળથી પત્નીનો સાદ આવ્યો. કહો. વજીર થોભ્યા, પણ પીઠ તો કોઈ દુશ્મનના ઝાટકાની સામે ઢાલ ધરી હોય એવી અદાથી ધરી રાખી. આને ઓળખી લઈને પછી ખુશીથી પધારો. આને નિહારી તમારે જમણે પડખે ખૂણામાં. વજીરે એ દિશામાં નજર નાખી. બીજી એક બાઈ બેઠી હતી. ઓઢણું ખભે પડ્યું હતું અને હાથ જાણે કંઈક તાણતા હોય તે રીતે ઝૂલતા હતા. એવું ઝૂલણ કાં તો મહી ગુમાવતા હાથનું હોય, અગર તો શરણ તાણતા હાથનું હોય. ઘડીક હાથ ઝૂલતા હતા અને ઘડીક પાછી એ બે હાથમાં કશુંક ઝાલીને ઝીણી નજરે જોતી હોય તેમ ચારા કરતી હતી. બોલતી હતી, રણથર રણથર, નાગડો બાવો, બાવા બાવા બાવા, ભાઈ મારો, વીર મારો, મારી જાયો. રૂડો લાગે છે, કેવો રૂડો લાગે છે, મરતો મરતો અને પછી ઝીણું ઝીણું ગાતી હતી. કાટેલી પેગને રે ભરોસે હું તો બહુ હારી, ને છેલ્લે બોલતી હતી હેઠે ફટ છે તને ડગલબાજ ફોસી ભાગ્યો દોરાને ભૂંડા લગાડ્યા. દ્રશ્યને દેખીને જેસા વજીર પૃથ્વીને ચોંટી ગયા જેવા લાગ્યા. એને વર્ષો પૂર્વે નાગનીમાં દીઠેલી શરણાણીયણનું સ્મરણ થયું. બાજુ બંધ નહોતા છતાં ઝૂલતા લાગ્યા. બાકી તો જેને જોઈતી હતી તેનું પ્રેત જ દેખાયું. બોલી ન શક્યા. ખબર હતી કે જામ સતાજીએ ડાકણ ગણી નાગનાથના બાવાને ભરાવી હતી. એના બાપને અને વરને ડેલામાં જામે ગારત કરી લીધા હતા. આ આખા કિસ્સાનો ભેદ ન સમજનાર જોગીરાજે મૂંગા બની રહેલા વજીરને ફક્ત આટલું જ કહ્યું, પગલી લાગે છે, જમાત ભેગી જ્યારથી રાખી છે ત્યારથી કોઈ કોઈ વાર આવી અર્થહીન ચેષ્ટા કર્યા કરે છે. અર્થ તો એનો ઊંડો છે મહારાજ, વૃદ્ધાએ વચ્ચે કહ્યું. મને પણ એવું લાગ્યું જ છે મેરી મૈયા, યોગીરાજે ઊંડાણમાંથી ઉચ્ચાર્યું. પેલા બાવા પાસેથી તમે એને બચાવતા હતા તે દિવસ, અને તમે એ બાવાની કાનકડી તોડી નાખી અને અમે એને સમાજ દીધી, તે દિવસથી હું મનમાં સમસ્યા સંગ્રીને ભમું છું. પણ ગુપ્ત વાત પૂછવાનો અમારો ધર્મ નથી, હું ચૂપ રહ્યો છું. વજીરને કડીબંધ વાર્તાની પીછાન પડી ગઈ, પણ એક બાબત પોતાને નહોતી સમજાતી. એણે પ્રશ્ન કર્યો પત્નીને, તમે આને દૂધ પીતી કરવા મને સોંપેલી રાજકુમારી સાંભળે છે? જોમાબાઈએ પૂછ્યું, હા, 20 વર્ષ પહેલાંની વાત. વાહ, હત્યાની કેવી નડે છે? ભૂલ્યા છો રાજ, હત્યા નહીં, હિન ગુલામીના પાપ નડે છે. મેં હત્યા કરી નથી, મેં સોંપી સરાણિયાને. એ જ આ જામકુંવરી, બાપે ઉઠીને જ એની બુદ્ધિનો દીવડો ઓલવ્યો છે, પણ જીવતી રહી છે સગા ભાઈના મરસિયા ગાવા માટે. ગાંડા થાવમાં અમંગર બોલો માં, અજાજીને ઈશ્વરના રખવારા છે. લખ્યા લેખ નહીં ટરે રાજ, તરવારની ધારે મંડાણા છે આંકડા. ગાંડીબાઈનો બુદ્ધિ દીવડો ઘડીક સ્થિર બન્યો. એણે કહ્યું, ભાઈને એક વાર તો જોઈ લઉં, એક વાર પણ નહીં મેરાપ કરાવો. એને ચૂપ રાખજો અને લ્યો, ત્યારે હવે બોલ્યા ચાલ્યા માફ કરજો. તમારા માછલાને બન્યો ત્યાં લગી તો રીઝવ્યા હતા, હવે તો જીવ્યા મુવાના જુવાર છે. ઘોડો પલાણીને ચાલી નીકળતા એણે મનને કહ્યું, અરે જીતવા, આટલી જ ઘડીમાં કેટલું બધું જાણ્યું. તું આ અગણિત ભાલાને 4-8 દીએ શું હૈયે સંગ્રી શકીશ? ત્યાંથી સીધો ઘોડો ઉપાડીને જૈસા વજીર ભૂચર રજપૂતને ખોરડે ગયા. અંદર એક ખૂણામાં બેઠી બેઠી રાજુલ ઘીનો એક દીવો બારતી હતી. એના લલાટ પર સિંદૂરની પીર્ય હતી, એ કાંઈક જપતી હતી. રાજુલ દીકરી, વજીરે એની પાસે જઈ પગે લાગીને કહ્યું, તારા આગમ સાચા પડ્યા, હવે તો એક જ વાત કહેવા આવ્યો છું. તારા ધણીનું નામ નાગડો વજીર છે, એનો બાપ આ તારી સન્મુખ ઊભો કાલા નાગડાનું ગામત્રું થાય તો મારી આજ્ઞાથી 9 મહિના જીવજે, ને પછી જીવવા મરવાનું તારા મનને પૂછજે. મારા વેલાને ઉખેડીને નાખી દેતી નહીં, વધુ કહેવાનો વખત નથી. લે બેટા, જીવ્યા મુવાના જુવાર છે.